અને ત્યાં જીવને હવે એ ચારિત્ર મોહનીયનો ઉદય જ નથી, અને જીવ પૂર્ણ વિકરાળ અવસ્થામાં છે, તો એને ઔક્ષણિક ચારિત્ર કહેવામાં આવે છે. આવું ક્યારે બને છે કે 11મા ગુણ સ્થાને જયારે જીવ ઉપક્ષમ શ્રેણીમાં જીવ ચડે, અને 11મા ગુણ સ્થાને આ 21 ચારિત્ર મોહનીયની કર્મ પ્રકૃતિ એનો ઉપક્ષમ કરે, અને કાં તો નિત્યત્વ એ આજે દર્શન મોહનીયની પ્રકૃતિનો ઉપક્ષમ હોય અથવા એનો ક્ષય હોય, તો એને ઔક્ષણિક ચારિત્ર પ્રગટ થાય છે. ઉપક્ષમ શ્રેણી બે વિષય લઈ શકાય ને, કાં તો સપક્ષ, કાં તો સમ્યક્ત્વાદીનો અરે નિત્યત્વાદીનો ઉપક્ષમ છે દ્વિતીય ઉપક્ષમ, અને ત્યાં જઈને ઉપક્ષમ શ્રેણી ચડે, અથવા દર્શન મોહની આદિનો ક્ષય થઈ ગયો છે અને ઉપક્ષમ શ્રેણી ચડે છે. બે સિચ્યુએશનમાં જયારે 11મા ગુણ સ્થાને જીવ પહોંચે એમને ચારિત્ર મોહનીયનો પૂર્ણ ઉપક્ષમ હોય છે, એને ઔક્ષણિક ચારિત્ર કહેવામાં આવે છે. કરી ઔક્ષણિક ભાવના કેટલા થઈ? બે થઈ, ઔક્ષણિક સમ્યક્ત્વ, ઔક્ષણિક ચારિત્ર. ઔક્ષણિક સમ્યક્ત્વ ક્યારે પ્રગટ થાય છે? કે કોઈ અનાદિ નિત્યાદિષ્ટિ જીવ મોહનીય કર્મનો ઉપક્ષમ કરે તો ઔક્ષણિક સમ્યક્ત્વ સૌથી પહેલીવાર પ્રગટ થાય છે, અથવા અસંખ્યાત કાળ પછી પાછું પ્રગટ થાય છે, પણ એ દેવને પ્રથમ ઉપક્ષમ સમ્યક્ત્વ જ કહેવાય છે. એટલે બીજો એક પોઈન્ટ, આ ઔક્ષણિક સમ્યક્ત્વમાં જીવ કયા ગુણ સ્થાનમાં હોય શકે? ચોથામાં, પાંચમામાં અથવા સાતમામાં પણ હોય શકે, કેમ કે ત્યાં ચારિત્ર મોહનીયના કેટલા કર્મનો ઉપક્ષમ થાય છે એના બેઝિસ પર ગુણસ્થાન નક્કી થયું. તો અનંતાનુબંધીના જે ચાર જ ઉપક્ષમ થયા તે ચોથા ગુણસ્થાનમાં, અનંતાનુબંધી આ પ્રત્યાખ્યાના વર્ણન એ બે કર્મ ચોકડીનો ઉપક્ષમ થયો તો એ પાંચમા ગુણસ્થાનમાં, અને ત્રણ કર્મ ચોકડીનો ઉપક્ષમ થયો તો સાતમા ગુણસ્થાન. ફરીથી આ બે ઉપક્ષમમાં ફરક છે, જે નિત્યાત્વનો ઉપક્ષમ છે એ તો એનો અંતરકરણ પૂર્વકનો પ્રશસ્ત ઉપક્ષમ છે, અને આ જે અનંતાનુબંધી આદિનો ઉપક્ષમ છે એ ફક્ત ખાલી સંક્રમણ રૂપ ઉપક્ષમ છે, એ રૂપે ઉદયમાં નથી આવતા. બરાબર, છઠ્ઠા ગુણસ્થાનમાં તો ત્યાં સંજોલન કર્મનો ઉદય છે અને બાકીના ત્રણ ઉદયમાં નથી, એવી રીતના જ આવતા, પણ એને ક્ષયોક્ષમ ભાવ કીધું છે, ઔક્ષમિક ભાવમાં નથી.
બરાબર,
ના જો આપણે ઉપક્ષમ ભાવ અહીંયા જોયું ને, ચોથા ગુણસ્થાનમાં અને પાંચમા ગુણસ્થાનમાં પણ ઉપક્ષમ ભાવ આવે છે, અને શ્રેણી ચારિત્રમાં ખાલી 11મા ગુણસ્થાનમાં ઉપક્ષમ ભાવ આવે છે. ઔક્ષમિક ચારિત્ર ખાલી 11મા ગુણસ્થાને જ, બાકી બધું ક્ષયક્ષમ ભાવે છે, ખાલી 11મા ગુણસ્થાન જ ઔક્ષમિક ભાવ છે. બરાબર, આટલું ક્લિયર? કોઈને ડાઉટ કઈ? ચલો હવે આગળ જઈએ. આપણે આજે આપણે બીજો ભાવ લઈએ છે, શાહી ભાવના ભેદો, સૂત્ર નંબર 4. ભૈયા સ્લાઇડ આગે વાળા નિકાલ લઈએ. સૂત્ર નંબર 4 વાળા, હા, ચોથું સૂત્ર, શાહી ભાવના 9 ભેદો. શાહી ભાવના 9 ભેદો, જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વિર્યાણી ચ. અર્થાત કેવલ જ્ઞાન, કેવલ દર્શન, શાહી દાન, શાહી લાભ, શાહી ભોગ, શાહી ઉપભોગ, એક ટાઈપો છે, શાહી ઉપભોગ, શાહી વીર્ય તથા ચ કહેને પર શાહી સમ્યક્ત્વ ઓર શાહી ચારિત્ર, ઇસ પ્રકાર શાહી ભાવ કે 9 ભેદ હોતે હૈ. હમણાં ઉપર આગળના સૂત્રમાં ઔક્ષણિક ભાવના સમ્યક્ત્વની ચારિત્ર કીધું ને, એટલે અહીંયા ચ, ચ મતલબ એન્ડ, એન્ડ કહેવાથી ઉપરના પણ અહીંયા લઈ જાય એવી રીતના. તો જે શાહી ભાવના 9 ભેદો છે, હવે 9 ભેદોને આપણે જરા સિમ્પલ રીતે પણ સમજી લઈએ. આ શાહી ભાવ કોને પ્રગટ થાય છે? આ શાહી ભાવ કોને પ્રગટ થાય? જો એક શાહી જે સમ્યક દર્શન છે ને, શાહી સમ્યક, એને એક મિનિટ સાઈડ પર મૂકો, તો આપ શાહી ભાવ ખાલી અરિયંત સિદ્ધ ભગવાન ને જ પ્રગટ થાય છે, બરાબર? ખાલી અરિયંત ભગવાન ને આ શાહી નવ લખ્યો અને સિદ્ધ ભગવાન એમને જ પ્રગટ થાય છે. હવે શાહી સમ્યક તો કોને પ્રગટ થાય છે? હા, બહુ સરસ. જો ચોથા ગુણસ્થાન થી લઈને ઉપર કોઈને પણ શાહી સમ્યક તો પ્રગટ થઈ શકે. જેવી રીતના સૈનિક રાજા નું ઉદાહરણ છે ને આપણી પાસે, કે મહાવીર ભગવાન ના સમોસરમાં જઈને એમને શાહી સમ્યક તો પ્રગટ થયું, અથવા ભરત ચક્રવર્તી આદિનાથ ભગવાન ના સમોસરમાં જઈને એમને શાહી સમ્યક તો પ્રગટ થયું. શાહી સમ્યક તો ફક્ત ભગવાન ના સમક્ષમાં કેવી ભગવાન ના પાદમૂલમાં જ પ્રગટ થાય છે, બરાબર? એટલે શાહી સમ્યક તો ચોથા ગુણસ્થાનમાં, પાંચમામાં અથવા છઠ્ઠા સાતમામાં, એટલે મેઇનલી સાતમામાં, છઠ્ઠામાં પ્રગટ ના થાય, અથવા પછી હા છઠ્ઠા સાતમા આમાં ગમે ત્યાં પ્રગટ થઈ શકે. એકવાર શ્રેણીમાં ગયા પછી ત્યાં શાહી સમ્યક તો પ્રગટ નથી થતું, કેમકે ત્યાં ઉપયોગ એના ઉપર નથી ને. જે શ્રેણીમાં ચડે, ઉપશમ શ્રેણીમાં ચડે તો દ્વિતીય ઉપશમ થી જઈ શકે અથવા શાહી સમ્યક થી જઈ શકે. સમજો, દ્વિતીય ઉપશમ થી શ્રેણી માંડી તો વચમાં શાહી સમ્યક તો પ્રગટ થાય છે નહીં? ક્વેશ્ચન સમજાવ્યું? દ્વિતીય ઉપશમ થી શ્રેણી માંડી, સમજો આઠમાં, નવમાં, દસમા ગુણસ્થાનમાં જશે, વચમાં શાહી સમ્યક તો પ્રગટ થાય કે નહીં? નો થાય, ક્યારે નો થાય? કેમકે અત્યારના એમનો પુરુષાર્થ કેનો છે? એમનો પુરુષાર્થ અત્યારના એ ચારિત્ર મૌનિયનો ઉપશમ નો ચાલી રહ્યો છે. એટલે એ અગિયારમાં ગુણસ્થાનમાં જશે, ત્યાંથી પાછા આવશે, પછી પાછા ભલે મુનિરાજ અવસ્થામાં હોય અથવા ચોથા પાંચમા ગુણસ્થાનમાં, ત્યાં ફરીથી પ્રગટ કરી શકે, બરાબર? આ સમજાય છે ને? થોડું હેવી થઈ જાય. જો આ કર્ણાયોગના બધા સિદ્ધાંતો છે, થોડા આને સમજવા પણ જરૂરી છે, તો આપણને ખ્યાલ આવે કે કયા ગુણસ્થાનમાં એક્ઝેક્ટલી કયા જીવની કેવી અવસ્થા છે, પછી ક્યાંય ડાઉટ રહે નહીં આપણને. આ જીવના ભાવોને સમજવાની પદ્ધતિ, કે જીવ કઈ જગ્યાએ કેવા ભાવ કરી શકે. આ તો ચલો આપણે આની વાત કરીએ, થોડું ડાયગ્રેસ થઈ જ રહ્યા છે. તો આપણને જનરલી થાય ને કે અરે મને આવા ભાવ થઈ ગયા, મને આવા ભાવ થઈ ગયા. પણ ખરેખર વિચાર કરો તો બધા જ ભાવો એ પહેલા ગુણસ્થાનની મર્યાદાની અંદર જ છે. ખ્યાલ આવે છે કે આજ સુધી અનાદિ અનંતકાળથી જેટલા પણ જીવો થયા છે, ત્યારે પણ એ જીવોએ ગુણસ્થાનોમાં જે ભાવો થઈ શકે ને એની મર્યાદાનું ક્યારે ઉલ્લંઘન કર્યું જ નથી, કેમ કે થઈ શકતું જ નથી. આપણે જનરલી જે નિત્યાદર્શી જીવન, જનરલી એનો પુરુષાર્થ શું હોય? કે મને આટલો ગુસ્સો આવ્યો ને મને નહોતો આવવો જોઈએ, તો હવે હું કંટ્રોલ કરીશ, મને એવો ગુસ્સો ન આવે. આ આપણો જનરલ પુરુષાર્થ છે, બરાબર? પણ આવી સ્થિરતાનો પુરુષાર્થ, રાગાદી ભાવ ન થાય અને જીવ આત્મામાં સ્થિર રહે, એ સ્થિરતાનો પુરુષાર્થ તો મુનિરાજો કરે છે. તો આપણે હમણાં આ અવસ્થામાં રહીને મુનિરાજનો પુરુષાર્થ કરવાની કોશિશ કરીએ છીએ, તો થાય કે નહીં? થાય કે નહીં? ન થાય. ક્યારે ન થાય? તો અત્યારના આપણી ભૂમિકામાં આપણો પુરુષાર્થ શું છે? કે હું જીવ છું એવો નિર્ણય કરો. સૌથી પહેલા સમ્યક દર્શન એટલે હું જીવ છું એવો નિર્ણય કરો. એકવાર જેને એનો નિર્ણય થાય છે, એને ઓટોમેટિકલી પછી એ પહેલા તો નિર્ણય કરવો પડશે ને, હું કયું દ્રવ્ય છું, તો એમાં સ્થિરતા કરશું કે નહીં? નિર્ણય વગર જ સ્થિરતા કેવી રીતના કરશું? ખ્યાલ આવે છે કે નહીં? આ જે પરિણામો જે છે બધા જીવના ભાવો જે છે, એ ભાવોની એકદમ ફિક્સ મર્યાદા છે. એની બહાર કોઈ જીવ પરિણામ કરી શકતું નથી. આપણને એમ થાય ને કે આ પહેલા ગુણસ્થાનમાં આ ટેરરિસ્ટ આવા અશુભ ભાવ કરે છે, અથવા એમ સમજો કે કોઈ દેવો હોય પહેલા ગુણસ્થાનમાં, તો અત્યંત શુભ ભાવોમાં શુક્લ એશિયામાં બી હોય, તો હોઈ શકે કે નહીં? હોઈ શકે, કેમ કે ગુણસ્થાન એવી જ મર્યાદા છે. એ બધા જીવો પણ ગમે તેટલા ખરાબ ભાવ કેમ ન કરે, અથવા ગમે તેટલા શુભ ભાવ કેમ ન કરે, પણ એની એ મર્યાદાની અંદર જ છે. એટલે આપણને પણ ગમે તેવા શુભ અશુભ ભાવ કેમ ન થાય, પણ એ જીવના એ ગુણસ્થાનની મર્યાદાની અંદર જ થાય. એટલે ક્યારે ભાવનું ટેન્શન લેવું જ નહીં, પર્યાયનું ક્યારે ટેન્શન લેવું જ નહીં. અરે હું સ્વીકારી ધ્રુવ પરમાત્મા છું કે નહીં, એવી અંદરથી જ્યાં કુમારી આવે તો કોઈ પણ પર્યાયમાં હવે જે ભાવ થવા થવા દે, એની કોઈ ચિંતા નથી. ખ્યાલ આવે છે ને? ચાલો પાછા હવે ટોપિકમાં આવ્યા. આ દ્રવ્યા નિયોગ ને કરણા નિયોગમાં વચન સ્વિચ કરવું બહુ અઘરું પડે. ખ્યાલ આવે? સમજો, હવે આપણે ફરી જાય, આપણે ક્ષાયિક ભાવની વાતો કરી રહ્યા છીએ. તો ક્ષાયિક ભાવ ક્યાં પ્રગટ થાય છે? કે આમ તો અર્યંત સિદ્ધ ભગવાન ને જ પ્રગટ થાય છે, પણ એક ક્ષાયિક સમ્યક્ત્વ ચોથા ગુણસ્થાન થી લઈને ગમે ત્યાં પ્રગટ થઈ શકે, ચોથામાં, પાંચમામાં અથવા સાતમાં. એવી રીતના જો સૂત્ર આપણે ફરીથી વાંચીએ છે, જ્ઞાન દર્શન દાન લાભ ભોગ ઉપભોગ વિર્યાણી ચ. કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય તથા ચ કહેતા ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચરિત્ર એમ ક્ષાયિક ભાવના નવ ભેદો છે. આપણે જોઈએ ને, કર્મ બે પ્રકારના છે, એક ધાતી કર્મ, એક અધાતુ કર્મ. ધાતી કર્મ કોને કહેવાય? જે જીવોના પરિણામોનો ઘાત કરે. અઘાતી કોને કહેવાય? કે જેનો ઉદય સંયોગોમાં પ્રાપ્ત થાય. બરાબર? તો આ જે નવ ક્ષાયિક લબ્ધિઓ છે જે જીવમાં પ્રગટ થઈ, એ કયા કર્મની સામે હોવી જોઈએ? ઘાતી કર્મની સામે હોવી જોઈએ ને. બરાબર? હવે ઘાતી કર્મ ચાર પ્રકારના છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતર. જ્ઞાનાવરણીય કર્મની સામે કેવલ જ્ઞાન જીવને પ્રગટ થાય છે. દર્શનાવરણીય કર્મની સામે કેવલ દર્શન પ્રગટ થાય છે. પછી મોહનીય કર્મની સામે ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર એ બે પ્રગટ થયા. અને અંતરાય કર્મની સામે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. આ દરેક પાંચ ભાવોના જેટલા ભેદો છે ને, એ ભેદોને આપણે કર્મની સાથે જોડતા જઈએ તો બહુ ઇઝીલી યાદ રહી જાય છે. આપણે પહેલા જોયું ઔક્ષમિક ભાવના બે જ ભેદ છે. તો ઔક્ષમિક ભાવ કયા કર્મની સામે જ પ્રગટ થાય છે? આપણે ક્ષાયિક સમ્યક્ત્વ, સોરી, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર બે જ જોયા ને. આ બેવ કયા કર્મની સામે છે? બેવ મોહનીયની સામે, એક દર્શન મોહનીય, એક ચારિત્ર. તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમાં ઔક્ષમિક ભાવ પ્રગટ થાય કે નહીં? હા, એમાં ક્યારે ઔક્ષમિક ભાવ પ્રગટ ના થાય. એક ક્ષયોક્ષમ ભાવે જ હોય છે અથવા ક્ષાયિક ભાવ હોય છે. જેમ કે જો એમાં ઔક્ષમિક ભાવ પ્રગટ થાય તો જીવને ટેમ્પરરીલી કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. જ્યારે સમજો જ્ઞાનાવરણીમાં ઔક્ષમિક ભાવ થયો એટલે જ્ઞાનાવરણી કર્મનો ઉદય નથી, તો જીવને કેવું જ્ઞાન થઈ ગયું. અને પછી થોડીક વારમાં પાછો ઉદય ચાલુ થઈ જાય તો પાછો અલ્પ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે ને? તો આવી આવી વ્યવસ્થા બીજા કર્મોમાં છે, ખાલી મોહનીય કર્મોમાં જ છે. હવે બાકીના આજે ક્ષાયિક ભાવ આપણે જોયા, એ ક્ષાયિક ભાવ કોની સામે છે? ચાર ઘાતી કર્મની સામે. આગળ આપણે જે ઔદૈહિક ભાવ જોઈશું, ઔદૈહિક ભાવ કેમાં આવે? ઔદૈહિક ભાવ કયા કર્મની સામે થાય? બધામાં થાય, જાતિ અજાતિ બધા કર્મની સામે. એટલે બધા કર્મનો ઉદય છે તેની સામે ઔદૈહિક ભાવ થાય. ક્ષાયોક્ષમિક ભાવ ક્યાં લાગુ પડશે? ઇન જનરલ જાતિ કર્મમાં લાગુ પડશે. બરાબર? જાતિ કર્મમાં કેટલા કર્મ છે? ચાર. તો એ ચાર કર્મની સામે જ્ઞાનાવરણીની સામે ક્ષાયોક્ષમિક ભાવ લાગુ પડશે કે નહીં? જ્ઞાનાવરણીમાં લાગુ પડશે. કેમ કે નિગોદ્ધી મનુષ્યથી આપણે બધા કેવા કેવા જીવો છે? કે ક્ષાયોક્ષમિક જ્ઞાનવાળા જીવો છે. બરાબર? અચ્છા, ક્ષાયોક્ષમિક દર્શન એમ આવે કે નહીં? ક્ષાયોક્ષમિક દર્શન આવશે. કેમ કે દર્શનાવરણ કર્મ જે છે, સમજો કે મારા દર્શન ગુણનો ઉઘાડ, દર્શન ગુણનો ઉઘાડ દરેક જીવોને છે કે નહીં? છે. બરાબર? હવે સમજો એમાં ઉપશમ ભાવ થાય તો કેવલ દર્શન પ્રગટ થઈ જાય, એટલે એ નથી, ઔક્ષમિક ભાવ નથી. બરાબર? પણ ઔદૈહિક ભાવ એમાં છે, ક્ષાયોક્ષમિક ભાવ પણ એમાં છે. ઔદૈહિક ભાવ કેવી રીતના? કે ક્ષાયોક્ષમમાં જેટલો ઉદય છે એટલો ઔદૈહિક ભાવ. આવી રીતના એક એક કર્મ પર તમે લગાવો ને તો બહુ ઇઝીલી સમજાય જાય. ચાલે. એક શાયર શ્રમિક ના ભેદ આપણે જોશું ત્યારે એને પણ લગાવું છું કર્મ પર. હમણાં આપણે આનો અર્થ વાંચી આગળ ટીકા. નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ જો આપણે પહેલા સ્લાઇડ માં એના ભેદ પ્રભેદ જોઈએ છે. જો શાયિક ભાવના આપણે નવ ભેદો જોયા. શાયિક સમ્યક્ત્વ, શાયિક ચારિત્ર, એની એની સામેના એના મીનિંગ જોઈએ. નીચે શાયિક ભાવ નીચેની સ્લાઇડ સ્લાઇડ નંબર 127. આ તો ચોથું સૂત્ર. આપણે આમાં પીડીએફ માં પેજ નંબર 12 જો શાહી ભાવના નવ ભેદો, એમાંથી સૌથી પહેલા શાયુ શ્રમિક સમ્યક્ત્વ, શાયુ શ્રમિક ચારિત્ર, એની આપણે પરિભાષા જોઈએ. અપને મૂળ સ્વરૂપથી દ્રઢતમ પ્રતીતિ રૂપ પર્યાય. અપને મૂળ સ્વરૂપ મતલબ કે જીવ જેવો છે એવી એની પ્રતીતિ. પ્રતીતિ એટલે શ્રદ્ધા, એનો નિર્ણય, એનું જીવનું ડિસિઝન કે ના મારું સ્વરૂપ આવું જ છે એવો અંદરથી કોન્ફિડન્સ ખ્યાલ આવે છે એને શાયિક સમ્યક્ત્વ કહેવાય છે. જો અપને મૂળ સ્વરૂપથી દ્રઢતમ પ્રતીતિ રૂપ પર્યાય શાયિક સમ્યક્ત્વ હૈ. જબ વહ પ્રગટ હોતી હૈ તબ નિત્યાત્વની તીન ઓર અનંતાનુબંધીની ચાર એક પ્રકાર કુલ સાત કર્મ પ્રકૃતિયા સ્વયં ક્ષય હોઈ જતી હૈ. જો સમ્યક્ત્વનો શાયિક ભાવ ક્યારે પ્રગટ થાય? જયારે દર્શન મૌનિયનો પૂરેપૂરો નાશ થઈ જાય. દર્શન મૌનિયને આપણે ત્રણ પ્રકૃતિ જોઈ હતી. જો અનાદિ નિત્ય દ્રષ્ટિ જીવ છે, જયારે એને સમ્યક્ત્વ પ્રગટ કર્યું તો સૌથી પહેલી વાર એને ઔક્ષણિક સમ્યક્ત્વ જ થાય છે. એટલે એક નિત્યત્વ માંથી ત્રણ ટુકડા થઈ ગયા, એટલે હવે ત્રણ ની સત્તા છે. હવે જીવને આ ઔક્ષણિક ભાવ માંથી ક્ષાયુ શ્રમિક સમ્યક્ત્વ થાય છે. ઔક્ષણિક થી ડાયરેક્ટ જીવ ક્યારેક ક્ષાયુ થતું નથી. ઓલવેઝ ઔક્ષણિક માંથી કાં તો મિત્યાત્વમાં વયા જાય કે મિશ્રમાં જાય કે ઓલા સાસાધનમાં જાય કે ગમે તેમાં, પણ ઇવેન્ચ્યુઅલી એને ક્ષાયુ શ્રમિક સમ્યક્ત્વમાં આવવું જ પડે. બરાબર. હવે ક્ષાયુ શ્રમિક સમ્યક્ત્વમાં એક સમ્યક પ્રકૃતિનો ઉદય છે અને મિત્યાત્વને સમ્યક મિત્યાત્વનો ઉદય નથી. બરાબર. હવે જીવ જયારે ક્ષાયિક સમ્યક્ત્વનો પુરુષાર્થ માંડે, તો જો આ પુરુષાર્થમાં હવે આનું ડિટેલ તમે વાંચજો, જે લબ્ધિકાર ગ્રંથ છે એના આધારે અથવા ડોક્ટર ઉજ્જવલાબેનની પંચલબ્ધિ કરીને બુક છે એમાંથી તમે વાંચજો. સૌથી પહેલી વાર જીવને ત્રણ કરણ પરિણામ થાય છે, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. એના આધારે આ અનંતાનુબંધીની જે ચાર પ્રકૃતિઓ હતી ને, તો અત્યાર સુધી કેવું હતું કે એનો ઉદય થતો નથી. બસ સત્તામાં છે, પણ જે સમયે ઉદય આવવાના છે તો એ નીચે કોઈ સંક્રમિત થઈને અન્યમાં કન્વર્ટ થઈ જાય છે. પણ શાયિક સમ્યક્ત્વ કરવા પહેલા આ ત્રણ કરણ પરિણામના માધ્યમથી આખી અનંતાનુબંધીની સત્તા પૂરેપૂરી સંક્રમિત કરીને એનો નાશ કરવામાં આવે છે. ખ્યાલ આવે? જેટલા અનંતાનુબંધીના કર્મ છે બધા જ પ્રમત, અપ્રમત વિરત, પ્રમત વિરત અને સંજોગ એમાં કન્વર્ટ થઈ જાય. એટલે અનંતાનુબંધીની સત્તાનો જ નાશ થઈ ગયો. આને અનંતાનુબંધીની વિસંયોજના કહેવાય છે. વિસંયોજના એટલે સંયોજન, સંયોજન કરવું એટલે જમા કરવું, એને એને ક્રિએટ કરવું. વિસંયોજન મતલબ એને ડિસ્ટ્રોય કરી નાખવું. ધીસ ઇઝ અ રિવર્સિબલ પ્રોસેસ. એકવાર વિસંયોજન થયું અને સમજો જીવ મિથ્યાત્વમાં આવી ગયો તો પાછળનું સંયોજન પણ થઈ શકે છે. પણ જ્યાં સુધી જીવ સમ્યક્ત્વમાં રહે અને જો આનું વિસંયોજન થઈ ગયું છે, ના ના ક્ષાયિક થાય પછી નહીં, એક મિનિટ, જ્યાં સુધી જીવ સમ્યક્ત્વમાં રહે અને જો આનું વિસંયોજન થઈ ગયું હોય તો પાછા બનતા નથી.
હવે આ અનંતાનુબંધીની વી સંયોજના એ પ્રોસેસ ઘણા બધા પ્રોસેસ પહેલા થઈ શકે. ખાલી કાય સમય તો પહેલા જ નહીં. સમજો કે જીવ ઉપશમ શ્રેણીમાં ચડવાના હોય તો દ્વિતીય ઉપશમ સમ્યક તો કરે ને, એની પહેલા પણ અનંતાનુબંધીની વી સંયોજના થાય છે. હવે સમજો ઉપશમ શ્રેણીથી જીવ નિત્યાત્વમાં આવી ગયા, નીચે પડતા પડતા, તો પાછું એનું સંયોજન થઈ જાય નિત્યાત્વ આરે આ અનંતાનુબંધી ચતુષ્ક. ચાલ આવે. અત્યારનો આપણો ટોપિક છે શાહી સમ્યક તો પહેલાના વી સંયોજનનો. એક વાર શાહી સમ્યક તો થઈ ગયું, પછી એનું પાછું સંયોજન ક્યારે થતું નથી. શાહી સમ્યક તો પછી ઉપશમ શ્રેણી માંડી શકે. હા, શાહી સમ્યક ઉપશમ શ્રેણી માંડી શકે. હા, ના, જો શાહી સમ્યક તો પછી ઉપશમ શ્રેણી માંડે છે, પણ જો એવા જીવ પડે તો ચોથા ગુણસ્થાન થી નીચે ક્યારે જતા જ નહીં. એ ચોથા ગુણસ્થાન સુધી આવીને અટકી જાય, પાછો પોતાનો પુરુષાર્થ માંડે. હા, તો હવે જો શાહી સમ્યક તો પહેલા શું થયું કે શાયુ શ્રમિકમાં હતા, ત્રણ કરણ પરિણામથી એમણે અનંતાનુબંધીની વી સંયોજના કરી. એના પછી થોડો વિશ્રામ લે છે, વિશ્રામ એટલે થોડો ગેપ પડે છે. એના પછી પાછા ત્રણ કરણ પરિણામ થાય છે, અને એ ત્રણ કરણ પરિણામના માધ્યમથી હવે પહેલા નિત્યાત્વનો નાશ કરે છે, પછી સમ્યક નિત્યાત્વનો, અને છેલ્લે સમ્યક પ્રકૃતિનો નાશ કરીને એમને શાયુ શ્રમિકનો પ્રવેશ થાય છે. જે નિત્યાત્વના જેટલા પણ કર્મ અત્યાર સુધી સત્તામાં હતા, શાયુ શ્રમિકમાં સત્તામાં હતા, ખાલી છેલ્લા સમયે એ સમ્યક પ્રકૃતિમાં ચેન્જ થઈ જતા હતા. બરાબર ને? પહેલા અનંતાનુબંધી ક્ષય થાય છે, એના અંતર્ગત પછી હવે પાછા ત્રણ કરણ પરિણામ માંડે, એટલે નિત્યાત્વનું સંક્રમણ સમ્યક નિત્યાત્વમાં અને સમ્યક પ્રકૃતિમાં થાય, સમ્યક નિત્યાત્વનું સંક્રમણ સમ્યક પ્રકૃતિમાં થાય, અને સમ્યક પ્રકૃતિ ઉદય રૂપ આવીને ખરીને પૂરી થઈ જાય. એમ કરીને હવે નિત્યાત્વની ત્રણેય પ્રકૃતિઓનો નાશ કર્યો, અનંતાનુબંધીનો પણ નાશ કર્યો. એમ કરીને જીવ શાહી સમ્યક તો પ્રગટ કરે છે. જો હવે અહીંયા એટલે શું કહ્યું છે આપણે ફરીથી વાંચીએ. લેંગ્વેજ શું છે? અપને મૂળ સ્વરૂપથી દ્રઢતમ પ્રતીતિ રૂપ પર્યાય શાહી સમ્યક હૈ. જબ વહ પ્રગટ હોતી હૈ તબ નિત્યાત્વ કી તીન ઓર અનંતાનુબંધ કી ચાર ઇસ પ્રકાર કુલ સાત કર્મ પ્રકૃતિઓ કા સ્વયં ક્ષય હોતા હૈ. બરાબર, આ રીતે સાતે પ્રકૃતિનો ક્ષય થયો. હવે નીચે સેકન્ડ શાહી ચારિત્ર. શાહી ચારિત્ર કોને પ્રગટ થાય છે? કોને પ્રગટ થાય છે શાહી ચારિત્ર? અરિયંત ભગવાન અને સિદ્ધ ભગવાન, અને બારમા ગુણસ્થાન વર્તી મુનિરાજ. જે બારમા ગુણસ્થાન હે, હવે પૂર્ણ વિતરાગી થયા, જે પૂર્ણ વિતરાગી થયા તો એમને શાહી ચારિત્ર પ્રગટ થયું. કેમ કે દસમા ગુણસ્થાને છેલ્લો જે સૂક્ષ્મ લોક છેલ્લું બચેલું હતું એનો પણ નાશ થઈ ગયો, અને ત્યાંથી સીધું બારમામાં પૂર્ણ વિતરાગી થયા. એટલે હવે મોનીય કર્મ સત્તામાં જ નથી, એનો પૂરેપૂરો નાશ થયો, એટલે શાહી ચારિત્ર પ્રગટ થયું. અપને સ્વરૂપ કા પૂર્ણ ચરિત્ર, અપને સ્વરૂપ કા પૂર્ણ ચારિત્ર પ્રગટ હોના, મતલબ કે પોતાના આત્મામાં પૂરેપૂરા લીન થઈ ગયું, હવે ત્યાંથી બહાર ક્યારે ન આવવું, એને શાહી ચારિત્ર કહેવાય છે. વહ શાહી ચારિત્ર હે ઉસ સમય મોહનીય કી શેષ 21 પ્રકૃતિઓ કા ક્ષય હોતા હૈ. આ 21 છેલ્લે ન થતી, એની પહેલા પહેલા શ્રેણીમાં જ થતી આવી. ખ્યાલ આવે ને? એક એક પ્રકૃતિ કા ક્ષય હોતા હૈ. ઇસ પ્રકાર જબ કર્મ કા સ્વયં ક્ષય હોતા હૈ, તબ માત્ર ઉપચાર થી કહા જાતા હૈ કે જીવ ને કર્મ કા ક્ષય કિયા હૈ. પરમાર્થ સે તો જીવ ને અપની અવસ્થા મે પુરુષાર્થ કિયા હૈ, જડ પ્રકૃતિ મે નહીં. એટલે જીવે પોતાના પુરુષાર્થ થી આ ચારિત્ર મોનીય કર્મ પ્રકૃતિ નો પૂરેપૂરો નાશ કર્યો, અને શાહી ચારિત્ર પ્રગટ થયું. દસમા ગુણસ્થાને લોભ નો ક્ષય થયો. હવે બારમા ગુણસ્થાનમાં ખરેખર તો જ્ઞાનાવરણ દર્શનાવરણ ને અંતરાય નો ક્ષય થાય, પણ એ સમયે જયારે એ અંતર મુહૂર્તમાં આ ત્રણ કર્મ પરમાણુ નો ક્ષય થાય છે, ત્યારે ચારિત્ર ના એંગલ થી અને શ્રદ્ધા ના એંગલ થી, એટલે કે મોહનીય ની સામે જીવ પૂર્ણ વિકરાળ અવસ્થામાં સ્થિત છે.
કે પૂર્ણ વિતરાગતાના પુરુષાર્થથી જ પેલા બાકીના ત્રણ નો નાશ થાય. બરાબર, ચાલો આગળ વધીએ. હવે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, સંપૂર્ણ જ્ઞાન કા પ્રગટ હોના વો કેવલ જ્ઞાન હૈ. ઓર તબ જ્ઞાનાવરણીય કર્મ કી અવસ્થા અવસ્થા ક્ષય રૂપ સ્વયં હોના તો કર્મ કા ક્ષય. બરાબર, જીવને બારમા ગુણ સ્થાનના પુરુષાર્થ થી તેરમા ગુણ સ્થાનમાં પૂર્ણ કેવલ જ્ઞાન પ્રગટ થયું. તો તેરમા ની શરૂઆત થી કેવલ જ્ઞાન પ્રગટ થયું. બારમા માં ક્ષય જ્ઞાન નથી થયું, બારમા માં જે ક્ષય થયું નથી, બારમા માં જે જ્ઞાનાવરણીય કર્મ ની સત્તા નો ધીરે ધીરે ક્ષય થાય છે. બારમા ગુણસ્થાન માં પ્રક્રિયા એ છે કે જીવની વિશુદ્ધિ હવે પૂર્ણ થઈ ગઈ. બરાબર, જીવ પૂર્ણ વિતરાગ થઈ ગયા એટલે હવે વિશુદ્ધિ વર્તી નથી, પૂર્ણ વિતરાગ. પણ ત્યાં જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ એના ત્રણેયના જે નિષેકો હોય છે એ નિષેકોમાં એની સત્તા, જ્યાં કાંડક ભાત આદિ થતા થતા એ કર્મના પરમાણુ કરતા જાય છે. હા, અને કર્મના પરમાણુ થી બારમા માં ફરે છે એટલે જીવ છે તો છદમસ્ત જ બારમા માં સ્થાન, અને પૂરા નાશ થતા તેરમા ની શરૂઆતમાં જીવને કેવલ જ્ઞાન પ્રગટ થાય. તો તેરમા ગુણસ્થાન ના શરૂઆતથી જીવને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રગટ છે. હા, એમ કેવાય બારમા ના અંતે એ દેવ કર્મ ફરી ગયા અને તેરમા ની શરૂઆતમાં કેવલ જ્ઞાન પ્રગટ થયું. જો આ એક સમયનો ઉપચાર છે ને, બોલવાની ભાષા છે, બારમા ના અંતમાં પ્રગટ થયું કે તેરમા ની શરૂઆતમાં પ્રગટ થયું, ખ્યાલ આવે ને? એટલે બોલવાનો ઉપચાર છે, કેમ કે છેલ્લા સમયે એ કર્મ પરમાણુ નો છેલ્લો નિષેધ કર્યો અને નેક્સ્ટ સમયે કેવલ. સંપૂર્ણ જ્ઞાન પ્રગટ હોના કેવલ જ્ઞાન હૈ, સંપૂર્ણ દર્શન પ્રગટ હોના કેવલ દર્શન. इस समय ज्ञानावरण कर्म की अवस्था क्षय रूप होना, क्षय रूप स्वयं होती है, अने दर्शनावरण कर्म की स्वयं क्षय होता है. जो आगे जाइए, नेक्स्ट क्या कोई नहीं, नेक्स्ट आप वाँचिए जो समझो. अरे क्षायिक दान, क्षायिक लाभ, क्षायिक भोग, क्षायिक उपभोग, क्षायिक योग, એટલે અંતરાય કર્મ નો નાશ ક્યારે થયો? અંતરાય કર્મ નો નાશ ક્યારે થયો? સેમ પ્રોસેસ, બારમા ગુણસ્થાનમાં અંતરાય નો નાશ થઈ રહ્યો છે અને તેરમા ની શરૂઆતમાં જીવને અનંત વિર્ય પ્રગટ થયો. આપણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિર્ય એમ કે અનંત ચતુષ્ટય પ્રગટ થયા. તો અનંત વિર્ય એટલે એમાં પાંચે રજ્જુ એક સાથે આવી ગઈ. જો વાંચ્યું, નેક્સ્ટ સ્લાઇડ. ક્ષાયિક દાન, અપને શુદ્ધ સ્વરૂપ, જો આ પરિભાષા બહુ સરસ છે, આ શાસ્ત્ર માંથી છે, આ ખાલી એને હિન્દીમાં મૂકી દે. જો અપને શુદ્ધ સ્વરૂપ કા અપને કો દાન દેના. હવે જીવને અત્યાર સુધી અપૂર્ણ અવસ્થા હતી, કેમ કે છદમસ્ત હતા, હવે પૂર્ણ કેવલ જ્ઞાન આની પ્રગટ થયું છે. તો અપની શુદ્ધ અવસ્થા, અપની ઈ પર્યાયને દાન દી તો ક્ષાયિક દાન હૈ. અપને શુદ્ધ સ્વરૂપ કા અપને કો દાન દેના વહ નિશ્ચય ક્ષાયિક દાન હૈ. ઓર અનંત જીવો કો શુદ્ધ સ્વરૂપ કી પ્રાપ્તિ મેં જો નિમિત્ત પણે ની યોગ્યતા વહ વ્યવહાર ક્ષાયિક અભય દાન હૈ. જ્યાં સુધી મુનિરાજ છે તો મુનિરાજ છે ત્યાં સુધી તો ગુણસ્થાન ખ્યાલ આવતો નથી, ચતુર્થાત્મક લાગે. પણ એ હોય આગળના ગુણસ્થાનમાં પણ હોઈ શકે, એ તો ખાલી ધ્યાનમાં બેઠા છે, કેવી રીતે કરવું પડે. પણ જ્યાં કેવલ જ્ઞાન પ્રગટ થયું તો એમને અયંત અવસ્થા પ્રગટ થઈ કે શરીર આદિ 5000 ધનુષ ઉપર જાય છે, એટલે 8 પ્રાતિહારી આદિની રચના થઈ જાય છે. તો હવે એ જે જીનેન્દ્ર ભગવાન છે, એ જીનેન્દ્ર ભગવાન અન્ય જીવોને પોતાની શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે નિમિત્ત કારણ કહેવાય છે. માટે તે એના માટે વ્યવહાર શાહી દાન છે. અને અભય દાન, હવે જીવોને એ જીવથી કોઈ જીવને કોઈ નુકસાન ક્યારે થતું નથી એટલે અભયદાન કહેવાય છે. પછી ક્ષાયિક લાભ, તો જો अपने शुद्ध स्वरूप का अपने को लाभ होना वह निश्चय शायिक लाभ है, और निमित्त रूप से शरीर के बल को स्थिर रखने में कारण हो जो सूक्ष्म नौ कर्मरूप अनंत पुद्गल परमाणुओं का प्रति समय संबंध होना वह शायिक व्यवहार शायिक लाभ है। जो लाभ एटले कि प्राप्त फल, लाभ एटले प्राप्त फल। अरिहंत भगवान ने प्राप्त शू थयो कि खरेखर इतनी पर्याय में इमने पोताना शुद्ध स्वरूप की प्राप्ति करी, ये खरेखर निश्चय शायिक लाभ है। पण व्यवहार थी हवे अरिहंत भगवान ने कोई कबला हार तो छे नहीं, कोई बीजा पुद्गलों की प्राप्ति क्या के रीतना इमने थाय। तो जो एमना शरीर में अनंत नौ कर्म परमाणु हजी एमने योग गुण छे, योग की यदि अपूर्ण अवस्था है सहयोगी, तो इनने अनंत परमाणुओं नु आवु अने अनंत परमाणुओं नु जवु निरंतर चालू है। तो एक इनने व्यवहारिक व्यवहारिक शाही लाभ कहेवामां आवे छे। इनने नौ कर्म आहार कहेवाय छे अरिहंत भगवान। कवला आहार एटले खाते थी जमवु, पण अरिहंत भगवान ने केवुं छे के आटला इमनु श्रीमंदर भगवान नु आयुष्य छे ने एक कोटी पूर्व नो, आटला वर्षो करोड़ो करोड़ो वर्षो छे तो पण शरीर में कई सुखात नहीं अथवा बढ़ी जात नहीं, तो के रीतना क्योंकि जे जातना परमाणु आए ये जातना खड़ी जाए थे इमने नौ कर्म परमाणु आवे जब निरंतर चालू है। जी रीतना सुमेरु पर्वत है तो असंख्या वर्षो थी एवं एवं इमने नीचे नहीं क्योंकि नवा परमाणु आए थे जूना परमाणु खड़ी जाए थे बराबर। जो आगे शायद भोग अपने शुद्ध स्वरूप का भोग तो शायिक भोग है, और निमित्त रूप से पुष्प वृष्टि आदि विशिष्ट विशेषों का प्रकट होना तो शायिक भोग है। जो शायिक भोग है शायिक उपभोग, भोग एटले कोई एक कोई वस्तु नो भोग करो एक ज वार एनो भोग करो, अने उपभोग एटले कि कोई एक वस्तु नो वारंवार भोग कर्या करो, भोग एटले एनो आनंद लेवो। तो अहिया पुष्प वृष्टि आदि खरे है तो एनाथी अरिहंत भगवान ने कोई आनंद नहीं, पर उपचार भी एम कहवाये एमना अतिशय भी आ पुष्प वृष्टि आदि खरे है बराबर। तो एक बार थे पति ने ईज पुष्प पाचा नहीं आता एट शायिक भोग कहवाये। शायिक उपभोग में जो नीचे बीजू आयु के छत्र चामर सिंहासन आदि विभूति है तो ज्यां सुधी अरिहंत अवस्था में है त्या सुधी एनो वारंवार भोग चालू रहे એટલે એને શાહી ઉભું બહુ કહેવાય। જો અપને શુદ્ધ સ્વરૂપ થી પ્રતિ સમય ઉપભોગ હોના વહ શાહી ઉપભોગ હૈ, ઓર નિમિત્ત રૂપ સે શસ્ત્ર ચમર સિંહાસન આદિ વિભૂતિ કા હોના શાહી ઉપભોગ હૈ। જો આમ વિચાર કરીએ તો જીવની પર્યાય એક સમય બરાબર, તો પર્યાય માં જે અરિહંત ભગવાન ને આનંદ આવ્યો આ સમય એ આનંદ નેક્સ્ટ સમય નથી આવતો, એ આનંદ ગયો ગયો, તો એ સમય નો આનંદ ભોગ કે ઉપભોગ? એ સમય નો આનંદ ભોગ છે કેમ કે એક જ સમય નો છે પૂરો થઈ ગયો, એને રિપીટ નથી થતો, પણ એવો ને એવો જ રિપીટ થયા કરે છે જળ સમય હવે અનંતકાળ માટે, એટલે એને જ ઉપભોગ પણ કહેવાય। उपभोग जैसे आनंद नो उपभोग एक परंपरा है ख्याल आ रहा है, भोग जैसे एक समय माटे शायद वीर जो अपने शुद्ध स्वरूप में उत्कृष्ट सामर्थ्य रूप से प्रवृत्ति का होना वो शायद वीर है। अरे ये जिनेन्द्र भगवान ने पोताना जो स्वरूप में ये निरंतर लीन रहे थे ये जैसे शायद वीर है। आ रीते इनने અરિહંત ભગવાન ને આ નવ કેવળ લબ્ધિઓ પ્રગટ થઈ, અને સમ્યક શાહી સમ્યક તો આપણે જોયું કે નીચેના ગુણસ્થાનોમાં પણ પ્રગટ થાય છે। આ રીતે જો આપણે અહીંયા સુધી શાહી ભાવની ચર્ચા કરી આપણો ટાઈમ થઈ ગયો, આપણે શાહી શમિક ભાવની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું। જીવવાની સ્થિતિ લઈએ હે જીવવાણી મારતી તોરી જપો દિનરે જો તેરી શરણા રહે તો પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે તુજે લો કાલો જો વાણી મત કરનો સદા દેહ હું બોલો જીન વાણી માતનો જય હો અન અનંત રૂપાણી જાણ છે કામ ગુરુદેવ પ્રશમૂર્તિ ભગવતી માતનો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો